ને જીવ આ ક્ષેત્રની અંદર નથી જન્મતો,
નથી જન્મતો એટલે મિથ્યાત્વ લઈને જન્મે,
મિથ્યાત્વ લઈને જન્મે,
જન્મેલા મિથ્યાત્વ,
હા મિથ્યાત્વ,
અને ગયા સંકિત લઈને ગયા,
હા
બસ આવ્યા મિથ્યાત્વ લઈને કુમકુમ ભગવાન ની વાણી નિમિત્તે પોતે લખે છે એના પોતાના હસ્તાક્ષર,
પોતાના
કુમકુમ આદિ આચાર્ય
નમસ્કાર,
હે કુમકુમ આચાર્ય તારા શબ્દો પણ આપવા મને સ્વરૂપ અનુસંધાન માટે કારણભૂત થયા છે માટે હું તને નમસ્કાર કરું. સ્વરૂપ અનુસંધાન શબ્દ છે એ ધ્યાન રાખું, સ્વરૂપ અનુસંધાન એ પૂર્વે થઈ
ગયું
પાછું છૂટી ગયું અને પાછું અનુસંધાન
નમસ્કાર
સ્વરૂપનું અનુસંધાન એટલે કે હું ભૂલ્યો ભૂલો પડી ગયો પેલા સંકેત થયેલો પણ પાછું મેં આત્માનું ભાન ભયો ગયું એ આપના શબ્દો દ્વારા પાછું મને આત્માનું ભાન થયું એટલે એને સમ્યક દર્શનમાં નિમિત્ત કુમકુંદ આચાર્ય ભગવાનનું સમયસાર થયું છે, સમજી ગયા? અને કુમકુંદ આચાર્ય ભગવાનનું આ સમયસાર શ્રીમદની જેમ થયું નિમિત્ત એમ ગુરુદેવને પણ નિમિત્ત કે
સાક્ષાત્કાર,
એમ આપણે ટોંડરવલજી સાહેબ, દીપચંદજી કહીએ કે રાજમલજી કહીએ કે બંધારસિદાસ તે બધાને સમયસાર,
સમયસાર જ બધાને નિમિત્ત સમયસાર છે અને સમયસાર એવું છે શાસ્ત્ર જ છે.
જે એક વસ્તુ નથી મળતી ઈ એમાંથી એમને
મુખ્ય જે નહોતી
મળતી બધું છે, બધું સમજવા વાળું છે
આ વાત એ છે ધર્મની બાબત કે વ્યક્તિ રાગ કરતા તત્વનો રાગ કામ કરે,
તત્વનો રાગ કામ કરે ચોખ્ખી વાત આવી ગઈ છે, વ્યક્તિ રાગ કરતા તત્વનો રાગ કરે. અત્યારે આપણે એમ કહીએ આ બહુ સરસ આપણ પોતાનો આ તત્વનો જે રાગ
કામ કરે
પોતાનો જેને તત્વનો પોતાનો જ અંદરનો જ ભાવ કરે
તત્વના રાગની મુખ્યતા, વ્યક્તિ રાગની ગૌણતા. હવે જો તત્વનો રાગ ગૌણ થઈ જાય અને વ્યક્તિનો રાગ આવી જાય તો તત્વ સમજાય તો તત્વ તો એના પ્રત્યે ભક્તિ આવ્યા કરે અર્પણતા આવે, પણ એને કહેલું જે તત્વ સમજવું જોઈએ એને બદલે તત્વ ઉપર એનું નજર ન ગઈ ને વ્યક્તિ ઉપર ગઈ,
એટલે એની ગુણતા ને ઓલી વ્યક્તિ ઉપર વધારે પડતું ઈ નહીં કામ, એ કામ નહીં થાય
એના, કોઈ કોઈ વખતે વિચાર વધારે વધારે આવી ગયો તો વિચાર.
આજે ભોજપુર માતા ફોન કર્યો મને કે આજે એટલી બધી કે રાજનભાઈ ના કાલ નામ જે મને
ફોન
કર્યો મને એવું થયું ઓલા ને કીધું કે કુમ તને રૂચિ છે ને મને પણ રૂચિ છે ચાલ ને સવાર માં આપણે
મને તો આખી રાત ઈ જ
ત્યારે હું પણ સાથે રાજકોટ આવું સાથે જઈ પાછા ગયા ત્યારે પોતાની મેરે પોતે કહે છે કે
બસ કરું ચાલુ. શ્રી પ્રવર્તન સારજી શાસ્ત્ર ગાથા 172 ફલિંગ ગ્રહણના 20 બોલ એના ઉપર પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન છે. ફરીથી બોલની સ્પષ્ટીકરણ કરે છે કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એમ તું જાણ, પાનું 21 પેજ ઉપર છે. આ આત્મા શરીર આદિથી પર છે તે શું છે? શરીર વગેરે પરગ્નિ છે ને આત્મા સ્વગ્નિ છે. પોતાને પોતા વડે જાણતા આત્મા સ્વપણે જણાય છે ને પર પદાર્થો પરપણે જણાય છે. આત્મા બાહ્ય લિંગથી જણાય એવો નથી એમ તું જાણ. અહીં આચાર્ય ભગવાન આદેશ કરે છે, એ જ્ઞેયરૂપ આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ અસ્તિત્વ વિભુત્વ પ્રભુત્વ વગેરે અનંત અનંત શક્તિનો પિંડ છે ને અલિંગ ગ્રહણ છે એમ તું જાણ. આત્માને ઇન્દ્રિયોથી જાણવું થતું નથી તેમ તું જાણ. આત્મા અતિન્દ્રિય છે એટલે કે ઇન્દ્રિય તથા મનના અવલંબન વગરનો છે, માટે ઇન્દ્રિયો વડે જાણતો નથી એમ તું જાણ. શ્રી ગુરુ શિષ્યને કહે છે કે તું જાણ, તો તે ઉપરથી આત્મા જાણી શકાય છે એમ નક્કી થાય છે. શિષ્યને ગુરુ કહે છે કે તું આત્માને જાણ, એટલે એનો અર્થ એમ થયો કે વર્તમાનમાં આત્માને જાણી શકાય છે તો જ જાણ એમ કહે. જો જાણી શકાતો ન હોય તો તું જાણ એવું વાક્ય આવે નહીં. પોતે પોતાના આત્માને જાણ્યો છે, જાણી શકાય છે, તું પણ તારા આત્માને જાણ. જો શિષ્ય આત્માને જાણી શકે એમ ન હોત તો શ્રી ગુરુ તું જાણ એમ કહેત નહીં. તું જાણ કહેતા જ શિષ્ય જાણી શકે એવો આત્મા છે એમ નક્કી થાય છે. આત્મામાં જેનો અભાવ છે તેવી ઇન્દ્રિયો વડે કેવી રીતે જાણી? આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે ઇન્દ્રિયોથી જાણતો નથી એમ તું જાણ. ઇન્દ્રિયોથી જાણતો નથી એમ તું જાણ. હું ઇન્દ્રિયોથી જાણું છું એમ જાણું છોડી દે, એમ માનવું છોડી દે. જો ઇન્દ્રિયોથી જાણું છું એમ માનીશ ને જાણીશ તો ઇન્દ્રિય જ્ઞાન હાથમાં આવશે, આત્મા હાથમાં નહીં આવે, એમાંથી જણાયો નથી. આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે. જે પદાર્થમાં જેનો અભાવ હોય તેનાથી તે કામ કરે એમ બની શકે નહીં. ભગવાન આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે ને અભાવ વડે આત્માને જાણે તો સસલાના શિંગડા વડે કોઈને દુઃખ થાય તેના જેવું બને. સસલાના શિંગડા જગતમાં છે જ નહીં તો પછી તે સુખ દુઃખનું કારણ કેમ હોઈ શકે? ન હોય તેમ આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે તો પછી તે અભાવરૂપ ઇન્દ્રિયો વડે આત્મા જાણે એમ કેમ બને? ન જ જાણે. માટે આત્મા અતિન્દ્રિય સ્વભાવ વાળો છે એમ તું જાણ. આનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. બીજો બોલ, ફરીથી આ બધા બોલ રિપીટ કરે છે. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એમ તું જાણ. આત્મા એવો છે કે તે ઇન્દ્રિયો વડે જણાતો નથી એમ તું જાણ. ઇન્દ્રિયો તેનામાં છે જ નહીં. જે વસ્તુ જેનામાં ન હોય તેનાથી તે જણાય એવું કદી બને નહીં. આત્મામાં ઇન્દ્રિયો જ નથી માટે તે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. આંખ દ્વારા પ્રત્યક્ષ જેમાં ભીત જણાય છે એમ ઇન્દ્રિય પ્રત્યક્ષથી આત્મા ન જણાય. તે તો પોતાથી જણાય એવો છે એમ તું જાણ. ઇન્દ્રિયોથી ન જણાય પણ પોતાના જ્ઞાન વડે આત્મા જણાય. ત્રીજું, આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી એમ તું જાણ. શરીર હાલે ચાલે છે, વાણી બોલાય છે, માટે આત્મા છે એમ ઇન્દ્રિયના પ્રત્યક્ષ પૂર્વક અનુમાન કરી શકાય એવો આત્મા નથી. આત્મામાં ઇન્દ્રિયો જ નથી તેથી ઇન્દ્રિય પ્રત્યક્ષ અનુમાનથી આત્મા જાણી શકાતો નથી એમ તું જાણ. જેમ ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય છે તેમ ઇન્દ્રિય ગમ્ય કોઈ પણ ચિહ્નથી આત્મા જણાતો નથી. જ્યાં ધુવાળો હોય યા અગ્નિ હોય એમ તો અનુમાન થઈ શકે છે, પણ એવી રીતે તેમ ઇન્દ્રિય ગમ્ય કોઈ પણ ચિહ્નથી, ઇન્દ્રિયથી જે જાણી શકાય એવું જે ચિહ્ન, એ ચિહ્ન દ્વારા આત્મા જણાતો નથી પણ સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો છે એમ તું જાણ. તું જાણ માંથી શિષ્ય આત્માને જાણી શકે એવો છે એવો અર્થ નક્કી થાય છે. હીરાના વેપારીને હીરાની દુકાન શરૂ કરતી વખતે ખ્યાલમાં છે કે હીરાના ગ્રાહક દુનિયામાં છે, તે ગ્રાહકો મારે ત્યાં હીરા લેવા આવશે એમ તેને ખાતરી છે. પણ હું હીરાની દુકાન તો નાખું છું, પણ કોઈ ગ્રાહક હીરા લેવા નહીં આવે તો એવી શંકા તેને થતી નથી. તેમ અહીં આચાર્ય ભગવાને તું જાણ એમ કહ્યું છે તો તેમને ખાતરી છે કે હું કહું છું તેવો આત્મા જાણનારા જેવો છે જ. પાછળના જેવો આવો આત્મા હું કહું છું તેવો નહીં જાણે તો એવી તેમને શંકા જ નથી. શાસ્ત્ર લખનારને શંકા નથી. અમે શાસ્ત્ર લખીએ છીએ, લખીએ છીએ કે તું આત્માને જાણ, તો આ શાસ્ત્ર ભણનારા આત્માને જાણી શકશે અમને ખાતરી છે એમ તેમ લખીએ છીએ. આ વાત ઘણી ઝીણી છે ને આકરી છે, માટે ન જણાય એવું કઈ છે નહીં, પણ તું જાણી શકીશ જ એમ તું ભરોસો લાવ. તું વિશ્વાસ કર કે હું મારા આત્માને જાણી શકીશ એમ. આત્મા સ્વતત્વ છે, તે પરતત્વ વડે જાણતો નથી, પરતત્વ વડે જણાતો નથી, તેમજ પરતત્વના અનુમાન દ્વારા પણ જણાતો નથી, પણ સ્વતત્વથી જ જાણે છે ને જણાય છે એમ તું જાણ. ચોથું, કેવળ અનુમાનથી જ જણાય એવો આત્મા નથી એમ તું જાણ. બીજા જીવો કેવળ અનુમાન કરે ને આત્મા જણાય એવો આત્મા નથી. બીજાઓ કેવળ અનુમાન જ્ઞાનથી નક્કી કરે કે આ આત્મા આવો છે, તો તે આત્માનું જ્ઞાન સાચું નથી. રાગરહિત જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છું તેના ભાન દ્વારા સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાય એવો છે. પંચ પરમેષ્ઠી ભગવાન એકલા અનુમાનથી જણાય તેવા નથી. એમ કે પંચ પરમેષ્ઠી ભગવાન જે છે એ આપણે એકલા અનુમાનથી જાણીએ કે અરિયંત આવા હોય સીધા આવા હોય તો એ રીતે જાણી શકાય એવા નથી. બીજા જેવો એકલું અનુમાન કરે ને કહે કે આ વિતરાગ દેવ છે, આ નિર્ગ્રંથ ગુરુ છે, તો તેવી રીતે પારખું બની શકે નહીં એમ તું જાણ. સર્વજ્ઞ દેવાધિદેવ, અરહંત તથા સિદ્ધ અને આચાર્ય ઉપાધ્યાય મુનિ વગેરેના આત્માને જાણવા હોય તો એકલા અનુમાન વડે જાણી શકાય એવા તે આત્મા જ નથી. હીરાની દુકાને બે પૈસા લઈને જાય તો હીરા માણેક મળે નહીં. વળી કોઈ ભિખારી ભીખ માગે તો તેને લાડવાનો ભૂક્કો મળે, પણ મીઠાઈનું આખું ચોસલું મળે નહીં. આખું ચોસલું માગવાની તેનામાં હિંમત પણ હોતી નથી. તેમજ ઘરની રીધી સીધી હીરા વગેરે અમોને બતાવજો એવું કહેવાની હિંમત પણ તેનામાં હોતી નથી. તેવી રીતે કેવળ અનુમાન જ્ઞાન ભિખારી જેવું છે, તે વડે હીરા સમાન પંચ પરમેશ્વરીના આત્માઓ પારખી શકાય એમ નથી. જેમ ભિખારીમાં હીરા બતાવજો એમ કહેવાની હિંમત જ નથી, તેમ અનુમાન જ્ઞાનમાં પંચ પરમેશ્વરીના આત્મા પારખે તેવી તાકાત જ નથી. પોતાનો આત્મા શુદ્ધ સ્વભાવી છે, તેના શ્રદ્ધા જ્ઞાન તથા રાગરહિત અંશે સ્વસંવેદન જે જીવમાં નથી, તે જીવ એકલા અનુમાનથી તે પંચ પરમેશ્વરીના આત્માઓ જાણી શકે નહીં. સ્વસંવેદન જ્ઞાન વિનાના મિથ્યાદ્રષ્ટિઓ ભલે શાસ્ત્રના ઘણા ઘણા જાણકાર હોય ને તે જ્ઞાનથી એકલું અનુમાન કરે કે અરહંત આવા હોવા જોઈએ ને મુનિ આવા હોવા જોઈએ, તો તેમનું તે બધું અનુમાન જ્ઞાન જ્ઞાન જ નથી. તેનાથી પંચ પરમેશ્વરી ઓળખાય તેવા તે આત્મા નથી એમ તું જાણ. પંચ પરમેશ્વરી ભગવાન સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવા છે, એકલા અનુમાનથી પંચ પરમેશ્વરી જણાય એવા નથી. તો ક્યાં જ્ઞાનથી જણાય એવા તે આત્મા છે? તો કહે છે કે ભાઈ, તારે પંચ પરમેશ્વરીના આત્માને જાણવા હોય તો પ્રથમ તો તારામાં સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કર, તો તે જ્ઞાનથી તેઓ જણાય તેવા છે. આત્મા શરીર તથા ઇન્દ્રિય વિનાનો છે, રાગરહિત છે, પર પદાર્થો તથા મનના અવલંબન વિનાનો છે, તેવા પોતાના આત્માની શ્રદ્ધા અને જ્ઞાન કર. તેવા સ્વસંવેદન સહિતના જ્ઞાનને લંબાવીને અનુમાન કર કે મારું જ્ઞાન છે પ્રત્યક્ષ ગુણું છે, તો અંશ પ્રત્યક્ષ વધીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણી શકે એવું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકશે એવી ખાતરી તને થઈ તો તે ઉપરથી અનુમાન કર કે એવા સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાનને પામેલા અર્હંતને સિદ્ધ હોવા જોઈએ અને તેમની સર્વજ્ઞ દશા સંપૂર્ણ રાગ રહિત અને મનના અવલંબન રહિત હોવી જોઈએ. વળી તે સર્વજ્ઞ દશા એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવારૂપ હોવી જોઈએ. વળી જેમ અંશે સ્વસંવેદન જ્ઞાન મને થયું છે તેમ આત્મા રાગ રહિત શુદ્ધ નિરાલંબી તત્વ છે તેનો આશ્રય કરીને પોતામાં પણ સ્વસંવેદન જ્ઞાન અંશે પ્રગટ કરનારા બીજા સાધક જેવો પણ મારી માફક હોવા જોઈએ. જે અંશે સાધી રહ્યા છે ને પછી પૂર્ણ દશા પ્રગટ કરવાના તે સાધક જેવો આચાર્ય ઉપાધ્યાયને મુનિ છે. આમાં એમ કે છે ખરેખર તમારે જો પંચ પરમેષ્ઠીના સ્વરૂપને જાણવું હોય યથાર્થપણે તો એણે કહેલો શુદ્ધાત્મા એને પ્રથમ તમે જાણો. તમારો આત્મા તમને જણાશે અને અતિન્દ્રિય આનંદ આવશે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે તો અંશે વિતરાગ દશા પણ પ્રગટ થઈને અંશે જ્ઞાન સમય જ્ઞાન પણ થયું. તો એના દ્વારા તમે એમ નિર્ણય કરી શકશો કે અંશે જો વિતરાગતા પ્રગટ થઈ તો પૂર્ણ વિતરાગ દશાવાળા અર્યંતરે સિદ્ધ પણ હોય એ સ્વાભાવિક જ છે. અને જો મને આ રીતે અંશે શુદ્ધિ પ્રગટ થઈ છે તો વિશેષ શુદ્ધિવાળા એવા સાધક આચાર્ય ઉપાધ્યાયને સાધુ પણ હોવા જોઈએ. એમ ગ્રસ્ત અવસ્થામાં જરા સમ્યક દર્શન થયું ત્યાં મારા કરતા બીજા પૂર્ણ પરમાત્માઓ અને સાધક આત્માઓ પણ હોઈ શકે છે એમ એને અનુમાન કરે તો એ અનુમાન સાચું છે. અનુમાન સાચું છે પણ અર્હંત ભગવાન પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ વાળા છે, સિદ્ધ ભગવાન પૂર્ણાનંદ જ્ઞાન વાળા છે અને સાધક આનંદ વાળા છે. એમ તમે જો કરો અનુમાન કરશો તો એ અનુભવ વિનાનું અનુમાન. અનુમાન છે પણ એ અનુભવ વિનાનું. એમ તમે જરાક અંશે એ સ્વાદ ચાખો તો તમને નક્કી થાય કે મારા કરતા ઉત્કૃષ્ટિ વાળા ધર્માત્માઓ જગતમાં બિરાજમાન છે. એમ એટલે અનુભવ પૂર્વકનું જે અનુમાન જ્ઞાનીનું એ સાચું, અજ્ઞાનીનું અનુમાન છે પણ અનુભવ વગરનું. એટલે એ અનુમાન છે એ કોઈ આધાર સ્તંભ નથી. એ અનુમાન જે છે એનો કોઈ આધાર નથી. કેમ કે એ અનુમાન તો જ્યાં પર્યાય છૂટી જાય તો એ અનુમાને છૂટી જાય. અને ઓલો અનુભવ પૂર્વકનું જે અનુમાન છે એ તો કોઈ હિસાબે છૂટે નહીં. એ અનુમાન સાચું છે.
એમ
હા
હા
અનુમાન કરો તો એ સાચું ન હોઈ શકે. એમ એક વખત તમે તમારા આત્માને જાણો તો બીજા આત્માઓ અર્યંત અને સિદ્ધ આવા હોય ને સાધક આવા હોય એમ તમે જાણી શકો. થઈ શકે એકલું ઇન્દ્રિય જ્ઞાન અનુમાનથી સાચું નથી પણ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા સ્વસંવેદન જ્ઞાન દ્વારા પોતાના આત્માને જાણો. એકવાર જાણીને પછી અનુમાન કરો કે મને સમ્યક દર્શન પ્રગટ થયું તો બીજા ચારિત્રવન ધર્માત્માઓ આચાર્ય ઉપાધ્યાય સાધુ વિશેષ સાધનાવાળા હોય અને પૂર્ણ એનું સાધ્ય પ્રગટ થાય એવા પરમાત્મા પણ હોય એવું અનુમાન થઈ શકે. સોનું પ્રત્યક્ષ તમે જુઓ તો બીજા જગતના સોનાના અનુમાન કરી શકો પણ હાથમાં પીતો હોય અને તમે સોનાનું અનુમાન કરવા જાઓ તો અનુમાન સાચું નથી. ગમે એટલો અનુમાન લંબાવો તમે પણ તમને પ્રત્યક્ષ સોનું તમે જોયું નથી એટલે એ સોનાનું અનુમાન એ ખોટું છે. પણ સોનું હાથમાં એક કણી આવી હાથમાં અને પછી તમે આખી ખણનું અનુમાન કરો તો એ અનુમાન સાચું છે. એમ પણ સોનાના જ દર્શન ન થયા હોય તો સોનું આવવું હોય ને સોનું આવવું હોય એ અનુમાન બરાબર નથી. એકલું કરું ઇન્દ્રિય જ્ઞાન દ્વારા છે એમ અનુભવપૂર્વકનું નહીં. અનુભવપૂર્વકનું અનુમાન એ પ્રમાણ જ્ઞાનમાં જાય અને અનુભવ ન હોય એવું અનુમાન જ્ઞાન છે એ અજ્ઞાનમાં જાય. એ કઈ અનુમાન સાચું નથી, એ વિશ્વાસપાત્ર નથી. અને એને પણ એ નિશંકા ન હોય, એને અરવિંદસિંહ આચાર્ય ઉપાધ્યાયને સાધુનું સ્વરૂપ આવવું હોય એને નિશંકા ન હોય. એને બીજા કોઈ જો મળી જાય કે સાધુનું સ્વરૂપ આવવું હોય તો એ માની લેશે. કેમ કે એનું કોરું અનુમાન હતું. કેમ કે સાધુના સ્વરૂપ કરનારા ઘણા માણસો ને ઘણા મતપંથાંતર પોતાની કલ્પનાથી સાધુનું સ્વરૂપ તો વર્ણવે છે શ્રદ્ધા પ્રમાણે. એની શ્રદ્ધા છે, એની શ્રદ્ધા પ્રમાણે તો વાત કરે કે સાધુ આવા હોય, સાધુ આવા હોય, સાધુ આવા હોય અન્ય મતિના. તો એ જો તમે તમારા સાધુનું સ્વરૂપ અનુભવ પૂર્વક અનુમાન નથી લીધું તો તમે ડગી જશો. કેમ કે કોરું અનુમાન ઇન્દ્રિય જ્ઞાન નું હતું, શાસ્ત્ર દ્વારા અનુમાન કર્યું હતું, અનુભવ દ્વારા અનુમાન નથી કર્યું. એટલે એ શ્રદ્ધા ડગી જાય છે એમ. પણ અનુભવ પૂર્વક જો આત્માનું દર્શન કર્યા અને પછી આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એના સ્વરૂપ વિશે ગમે તેટલા કરોડ માણસ સામે આવે તો એ ડગે નહીં. કે અમે જે જાણીએ છીએ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ સ્વરૂપ છે, તમે કહો છો એ સાધુનું સ્વરૂપ જ નથી. આત્માને સાધે તે સાધુ, અમે અંશે આત્માને સાધ્યો છે અને વિશેષ અમારા કરતા ચારિત્રવંત સાધનારા જગતના જીવો છે એ જ સાધુ છે. અને એ સાધુની પૂર્ણ અવસ્થા તેને અધ્યંતની સિદ્ધ અવસ્થા કહેવાય. નિશંક એને શ્રદ્ધા આવે, દેવગુરુ શાસ્ત્રો પર શ્રદ્ધા નિશંક થાય, દુનિયા ફરે પણ એનો ફરે. આવી રીતે આત્માના સ્વસંવેદન જ્ઞાનની લંબાવીને નિર્ણય કરે કે પંચ પરમેષ્ટિમાં પૂરા સર્વજ્ઞ કેવા હોય ને અધુરા જ્ઞાની કેવા હોય તો તેનો નિર્ણય સાચો છે. ને તે જ્ઞાનમાં પંચ પરમેષ્ટિ જણાય એમ છે. મિથ્યાદ્રષ્ટિના સ્વસંવેદન વિનાના એટલે અનુભવ વિનાના એકલા અનુમાન જ્ઞાનમાં તે પંચ પરમેષ્ટિના આત્મા જણાય એમ નથી. એટલે ઈ અનુમાન કરીને પછી પાછું અનુમાન એનું ફેરી નાખે, કેમ કે અનુભવ નથી ને. એટલે કોઈ વિશેષ તર્ક વાળો વિદ્વાન મળ્યો અને સાધુનું સ્વરૂપ ઈ કીએ મત બદલાઈ જાય, એને અનુભવ કર્યા પછી મત. તેથી એકલા અનુમાન જ્ઞાનને લિંગમાં નાખી તે લિંગથી બીજા આત્માઓ ગ્રહણ થઈ શકે એવા નથી, જણાય એવા નથી એવો અલિંગ્રહણનો અર્થ હે શિષ્ય તું જાણ. અરુણભાઈ આ જે પુરુષ પાયકો હવે તો ચાલ્યા ગયા, અત્યારે તો એની હાજરી નથી, પણ કોઈ ગજબનો પુરુષ પાયકો હવે એવો પુરુષ પાકશે કે નહીં, એને 45 વર્ષ સુધી કન્ટિન્યુ અધ્યાત્મનો ઉપદેશ આપશે કે નહીં. કોઈ જ્ઞાનીઓ પાકવાના છે, જ્ઞાનીઓ તો પંચમ મારાના છેડા સુધી સમ્યક દ્રષ્ટિ પણ થશે, શ્રાવક પણ થશે અને મુનિ સુધીની પણ ભૂમિકાઓ બાહ્ય દ્રવ્યલિંગ નગ્નતા અને અંદરમાં આત્માનો અનુભવ એવા કોઈ કોઈ થશે, પાકશે નહીં પાકે એમ નહીં, પણ 45 વર્ષ સુધી કન્ટિન્યુ આવો બોધ મળવો બહુ મુશ્કેલ છે. જબરજસ્ત કોઈ એને ક્રાંતિ કરી, ધર્મની ક્રાંતિ કરી છે. પુણ્યથી ધર્મ થાય એમ આપણે બધા માનતા હતા, હું એ માનતો હતો, હું એ માનલો પુણ્યથી આખી દુનિયા એમ માને, કઈ ખબર. એકલા અનુમાન જ્ઞાનને લિંગમાં નાખી તે લિંગથી બીજા આત્માઓ ગ્રહણ થઈ શકે એવા નથી, જણાય એવા નથી એવો અલિંગ ગ્રહણનો અર્થ એ શિષ્ય તું જાણ. સ્વસંવેદન વગરનું માત્ર અનુમાન તે પ્રમાણ જ્ઞાન નથી પણ મિથ્યા જ્ઞાન છે. એક પદાર્થની અંદર વર્તમાન પર્યાયમાં પોતાની યોગ્યતાના કારણે કાર્ય થાય છે ત્યારે બીજી સંયોગી ચીજને નિમિત્ત કહેવાય છે. ઉપાદાનમાં કાર્ય ન થાય તો બીજી ચીજને નિમિત્ત પણ કહેવાતું નથી. એટલે કે ઉપાદાનમાં કાર્ય થયા વગર બીજી સંયોગી ચીજમાં નિમિત્તપણાનો આરોપ જ આવતો નથી. જીવ પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રયે સમ્યક દર્શનાન ચારિત્રની નિશ્ચય પર્યાય પ્રગટ કરે તો દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેના શુભરાગને વ્યવહારનો આરોપ આપવામાં આવે છે. પોતામાં નિશ્ચય નિર્મળ પર્યાય પ્રગટ ન કરે તો પૂર્વના રાગને વ્યવહાર નામ પણ આપી શકાતું નથી. એટલે કે નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો જ નથી. નિશ્ચય પૂર્વકનો જ વ્યવહાર હોય, વર હોય તો અણવર હોય, વર જ નથી તો અણવર નામ ન પામે. કે કોને કયો અણવર? એ અણવર છે એ વરની અપેક્ષા રાખે છે. આ અણવર છે એમ કોઈ કહે એટલે અહીં આવી ગયું કે વરરાજા છે, ભલે બહાર ગયા છે બાથરૂમમાં, આ અણવર બેઠા છે એમ કહીએ કોક તો સમજી જવાય કે વરાજા છે. તો જ અનવર કહેવાય. અનવર તે વ્યવહાર છે, ઓલો નિશ્ચય છે. તે ન્યાયે જીવ પોતાના શુદ્ધ સ્વભાવના આશરે, છેલ્લો પારો, જીવ પોતાના શુદ્ધ સ્વભાવના આશરે છે ને ચવીપાનું, જીવ પોતાના શુદ્ધ સ્વભાવના આશરે સ્વસંવેદન, સ્વસંવેદન એટલે પોતાના જ્ઞાન વડે પોતાના જ્ઞાનનો અનુભવ કરવો, એનું નામ સ્વસંવેદન. સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરે તો તે સ્વસંવેદન સહિતના અનુમાન જ્ઞાનને અનુમાન જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. અનુભવ થઈ ગયા પછી અનુમાન બરાબર છે. પોતામાં સ્વસંવેદન જ્ઞાન પ્રગટ ન કરે તો એકલું અનુમાન તે પ્રમાણ જ્ઞાન કહેવાતું નથી, મિથ્યા જ્ઞાન. પણ તે મિથ્યા જ્ઞાન, સાચું જ્ઞાન નહીં. પ્રમાણ જ્ઞાન સાચું જ્ઞાન નહીં, મિથ્યા જ્ઞાન. પ્રમાણ એટલે સાચું જ્ઞાન. ભાવ નમસ્કારનું સ્વરૂપ ને તેનું ફળ. પંચ પરમેષ્ઠીના આત્મા તારા એકલા અનુમાન જ્ઞાનથી જણાય એવા નથી એમ તું જાણ. તારે પંચ પરમેષ્ઠીને જાણવા હોય ને તેમને ભાવ નમસ્કાર કરવા હોય તો જેવી રીતે મુનિઓ સમ્યક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક સ્થિરતામાં આગળ વધી રહ્યા છે ને અરંત સિદ્ધ પૂર્ણ પરમાત્મા થઈ ગયા છે, તેવી રીતે તારામાં શ્રદ્ધા જ્ઞાન કરી સ્વસંવેદન પ્રગટ કર તો તે જ્ઞાનપૂર્વક અનુમાન કરી શકીશ કે સર્વજ્ઞ ભગવાન સંપૂર્ણ દશાને પાયમાં છે. પૂર્ણ વ્યવહાર ને વિકલ્પની એકતા વિનાનું ને જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવ સાથેની એકતાવાળું જ્ઞાન તે જ્ઞાન જ યથાર્થ છે એમ તું જાણ. આવું સ્વસંવેદન જ્ઞાન થયા પછી યથાર્થ અનુમાન થાય છે કે સર્વજ્ઞ પૂર્ણપદને પામી ગયા, સાધકો અંશે સાધી રહ્યા છે ને આગળ વધીને પૂર્ણપદ લેશે. આમ પંચપરમેષ્ઠી કે જે પર આત્માઓ છે તેનો આવો પ્રમેય ધર્મ છે એમ તું જાણ. પંચ પરમેષ્ઠીનો પ્રમેય ધર્મ આવો છે એમ જે જીવ જાણે છે તેણે પંચ પરમેષ્ઠીને યથાર્થ ઓળખા છે ને તેણે જ સાચા ભાવ નમસ્કાર કર્યા કહેવાય છે. ભાવ નમસ્કાર એટલે અનુભવપૂર્વક જ્ઞાન, પોતાનો શુદ્ધાત્માને અનુભવો એનો ભાવ નમસ્કાર. અને દેવગુરુ શાસ્ત્રને નમસ્કાર કરવો એ દ્રવ્ય નમસ્કાર. દ્રવ્ય નમસ્કાર એટલે રાગ મિશ્રી શુભ ભાવ રૂપ નમસ્કાર, વ્યવહાર નમસ્કાર કે જે પુણ્યબંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. ભાવ નમસ્કાર છે એ સંવનિજરા છે, ધર્મનું કારણ છે, મોક્ષનો માર્ગ છે. એમ આવો જેને મોક્ષ માર્ગ પ્રગટ થયો હોય એને દ્રવ્ય નમસ્કાર પણ હોય હોય. પંચ પરમેષ્ઠી પ્રત્યેની ભક્તિ પૂજા યાત્રા એ તો હોય જ સાથે સાથે, કેમ કે પરિપૂર્ણ વિતરાગ દિશા પ્રગટ ન થઈ હોય તો નિશ્ચયની સાથે વ્યવહાર એવો હોય છે. કોઈ કહે કે આટલો બધો વિસ્તાર જાણવા છતાં અમારી માનેલી બધી ક્રિયા ઉડી જાય છે. સમાધાન, ભાઈ તારે શાંતિ ને સુખ જોઈએ છે ને, ધર્મ કરવો છે ને, ધર્મ કહો, શાંતિ કહો, સુખ કહો, એ બધું એક જ છે. તે શાંતિ સત્ય વસ્તુના શરણે મળે છે પણ અસત્ય વસ્તુના શરણે મળતી નથી. માટે વસ્તુ જેમ છે તેમ સત્ય જાણ અને સ્વસંવેદન જ્ઞાન દ્વારા તારા શુદ્ધાત્માનો અનુભવ કર. તે જ શાંતિનું કારણ છે ને, તે જ વધીને પરિપૂર્ણ કેવળ જ્ઞાન થતાં સંપૂર્ણ સુખ અને શાંતિ પ્રગટ થશે. આ જ ધાર્મિક ક્રિયા છે. હવે ચાર બોલ તો થઈ ગયા હતા, હવે પાંચમા બોલ શરૂ થયો. અત્યાર સુધી તો રિપીટ કર્યું બધું જે ચાલ્યું હતું ને એનું રિપીટેશન. હવે ફરીથી ચાર બોલ પછી પાંચમા બોલ આવે છે. કુલ 20 બોલ છે. આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી એમ તું જાણ. આત્માનો સ્વભાવ કેવળ એકલો અનુમાન અટકળ કરે, અટકળ્યું એ અટકળ કરે એવો આત્માનો એ સ્વભાવ નથી. અને અટકળ્યું જ્ઞાન તો ખોટું છે કે ભાઈ મેં તો અટકળ કરી હતી. ખોટું પડે તો મેં તો અટકળ કરી હતી, અનુમાનથી મેં તો કહ્યું હતું અટકળીએ કે આમ હશે હોવું જોઈએ એમ કે છે ને. મેં તો અટકળ કરીને કહ્યું હતું તમને, મેં કઈ જોયું નતું કે ભાઈ ઝવેરચંદભાઈ તમને મળશે અટકળ કરી હતી આ ઠેકાણે મળશે જાઓ એમ. એ દુકાન પહોંચી જાય કે 9 વાગે પહોંચે જ અહીંયા. ચોથા બોલમાં એમ કહ્યું હતું કે બીજાઓ તારા આત્માને અથવા પંચ પરમેશ્ઠીના આત્માને કેવળ અનુમાન વડે જાણવા જાય તો તે જણાય એવા નથી. હવે અહીં પાંચમા બોલમાં કહે છે કે તું પોતે કેવો છો, તું કેવળ અનુમાન કરનારો જ નથી. આત્મા માત્ર અનુમાન કરનારો હોય તો અનુમાન રહિત પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેતો નથી. તો અનુમાન જ કર્યા કરે તો કોઈ દી પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ ન થાય, એનો સ્વભાવ નથી અનુમાન કરવો. એ જેવી રીતે પુણ્ય પાપના ભાવને જ માત્ર કરનારો ને તેને જ સર્વસ્વ માનવા વાળો જે છે તે આત્મા કહેવાતો નથી, તેમ એકલું અનુમાન જ્ઞાન કરનારને આત્મા જ કહેતા નથી. જેમ પુણ્ય પાપ કરનારને આત્મા કહેતા નથી, એમ એકલું અનુમાન જ્ઞાન કરે એમ એને આત્મા કહેતા નથી. તે ઉપરથી ન્યાયો આત્મા સદાય એકલું અનુમાન કરનારો હોય તો અનુમાનનો અભાવ કરી સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટાવવાનો અવસર કદી રહેતો નથી. તો અનુમાન જ કર્યા કરે. અનુમાન જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે. હવે અનુમાન કર્યા કરે પરોક્ષ જ્ઞાન તો કોઈ દી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, માટે એ આત્માનો સ્વભાવ નથી ને સર્વજ્ઞ દશા રહેતી નથી, પણ તેમ બની શકે નહીં. માટે આત્મા કેવળ અનુમાન કરનારો નથી. વળી આત્માની વર્તમાન પર્યાયમાં પ્રગટ એકલું પ્રત્યક્ષ જ્ઞાન હોય તો વર્તમાનમાં જે જ્ઞાનની હીનતા છદ્મસને દેખાય છે તે હોવી ન જોઈએ, પણ જ્ઞાનની હીનતા વર્તમાનમાં દેખાય છે. માટે એકલું પ્રત્યક્ષ જ્ઞાન છદ્મસને વર્તમાન પર્યાયમાં નથી. એકલું એમ કે જેમ કેવળી ભગવાને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે એમ સાધક છે એને એકલું કઈ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ નથી થયું, પરોક્ષ જ્ઞાન પણ છે અને સાથે પ્રત્યક્ષ થોડું છે એમ વર્તમાન પર્યાયમાં નથી એમ નક્કી થાય છે. માટે એવી કોઈ દશા હોવી જોઈએ કે જેમાં અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ જ્ઞાન હોઈ શકે ને તે સાધક દશા છે. કેટલું સિદ્ધ કર્યું કે સાધક દશામાં અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ, જો પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય તો કેવળ જ્ઞાન થઈ જાય, અને જો અંશે પ્રત્યક્ષ ન હોય ને એકલો અનુમાન કરે તો મિથ્યા દ્રષ્ટિ છે, તો સાધક રહ્યો નહીં. વળી સાધક દશામાં અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ જ્ઞાન ન હોય તે ન્યાયે સાધક દશામાં પોતાના સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન સહિત સ્વસંવેદન અંશે પ્રત્યક્ષ જ્ઞાન પર્યાયમાં પ્રગટ હોય છે ત્યારે અનુમાન જ્ઞાન પણ અંશે પરોક્ષ તે જ પર્યાયમાં સાથે રહેલું છે. અતિન્દ્રિય જ્ઞાન પણ છે સાથે અને ઇન્દ્રિય જ્ઞાન પણ છે. જો ઇન્દ્રિય જ્ઞાનનો બિલકુલ અભાવ હોય તો કેવળ જ્ઞાન થાય, અને જો અતિન્દ્રિય જ્ઞાન અંશે પ્રત્યક્ષ નથી હોય તો અનુભવ જ નથી, તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એમ. વળી જેવી રીતે વિશેષ પુરુષાર્થ થતા દર્શન જ્ઞાન ચારિત્રની સંપૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટે છે ત્યારે દેવશાસ્ત્ર ગુરુ તરફના શુગ્રાપી વ્યવહારનો સર્વથા અભાવ થાય છે ને નિશ્ચય એકલો રહે છે. રાગનો અભાવ થાય તો એકલો નિશ્ચય પરમાત્મા થઈ જાય, પછી રાગ રહેતો નથી, પછી રાગરૂપી વ્યવહાર હોય નહીં પરમાત્માને. તે ન્યાયે સાધક દશામાં જ્ઞાન સ્વભાવી આત્મામાં સંપૂર્ણ એકાગ્રતા થતા સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટે છે તે વખતે પરોક્ષ જ્ઞાનનો સર્વથા અભાવ થાય છે ને સકલ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન એકલું રહે છે. આ બોલમાં અલિંગ ગ્રહણનો અર્થ હોય એટલે નહીં, લિંગ એટલે કેવળ અનુમાન માત્ર, ગ્રહણ એટલે જાણવું. તું કેવળ અનુમાતા માત્ર નથી, ઉપર કહ્યું તેમ અનુમાન માત્ર હોય તો કદી કેવળ જ્ઞાન થાય નહીં, માટે સાધક દશામાં સ્વસંવેદન સહિતનું અનુમાન છે. તારું જ્ઞાન સ્વ કે પરને જાણવામાં સ્વસંવેદન સહિત કામ ન કરે તો તારું જાણવું યથાર્થ થતું નથી. વળી તારો આત્મા જ્ઞાતા ઉપરાંત જ્ઞેય પણ છે, તે એકલો અનુમાન કરનારો નથી, પણ સ્વ તથા પર એવા સમસ્ત જગતના જડ તથા ચેતન બધા પદાર્થને સ્વસંવેદન જ્ઞાનપૂર્વક જાણે એવો તે જ્ઞેય આત્માનો સ્વભાવ છે એમ તું જાણ. તું જાણનું રહસ્ય શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને તેમની ગાથામાં જાણ એમ કહ્યું. પાછળ શ્રી અમૃતચંદ્ર આચાર્ય આટલો બધો વિસ્તાર કરી અલિંગ ગ્રહણના વિષબોલથી જુદા જુદા ભાવ સમજાવી આત્માને આવો જાણ એમ કહ્યું. તે મુનિઓ પાંચમા આરાના છે, પાંચમો આરો કઠણ છે, માટે આ શબ્દો ચોથા આરાના જીવો માટે હશે કે ના, આ પાઠ તથા ટીકા પાંચમા આરાના જીવો નહીં સમજી શકે, એમ જો હોત તો તું જાણ એમ આદેશ કેમ કરત? ભાઈ, પાંચમા આરાના જીવો માટે જ ટીકા કરી છે ને, જીવો સમજી શકશે જ એવી તેમને ખાતરી છે, લખનારને ખાતરી છે, લખનારને ખાતરી છે કે હું પત્ર લખીશ તો એ જાણી શકશે, એનો મિત્ર મિત્ર ઉપર પત્ર લખે ત્યારે એને ખાતરી છે કે હું પત્ર લખું છું એ સમજી શકશે, તો જ લખે ને, નહીં કે લખે. તેમને ખાતરી છે, સહજ યોગ બની ગયો છે. જ્ઞાની પુરુષો તો જાણ કહે અને આદેશ આપે ત્યારે તેમના રહસ્યને જાણનાર ન હોય એમ બની શકે નહીં. ભલે ઓછા હોય પણ હોય હોય ને હોય નીકળે, વાણી નીકળે તો એ ગિલનારા હોય જ. સમજાવનાર ને સમજનાર બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આચાર્યે તું જાણ એમ કહ્યું છે માટે હું મારા આત્માને જાણી શકીશ, એમાં કોઈ કાળ નડશે નહીં એમ વિચારી આત્માનું સ્વરૂપ યથાર્થ સમજવા પુરુષાર્થ કરવો જોઈએ. આ એકલો ઓલો જે દુઃખી થવાનો પુરુષાર્થ કરો છો એને બદલે સુખી થવાનો પુરુષાર્થ થોડોક તો કરો એમ કે છે. થોડોક આઠ કલાક ઓમાં કાઢો તો આ એક કલાક તો કાઢો, એક કલાક તો કાઢો. જોકે ખરેખર તો આના હાત કલાક રાખવા જોઈએ, ઓનો એક કલાક રાખવો જોઈએ, ગ્રહસ્થી છે એટલે છેવટે એમની તો ચાર ચાર કલાક, અડધો અડધો, પણ અડધું નહીં પાયે નહીં. આઠ કલાકમાં બે કલાકે આત્મામાં નહીં, બે માંથી કલાક એ નહીં, આઠમો ભાગે નહીં. બાકી જો થોડો ટાઈમ આમાં કાઢે થયો તો તમને વેપારમાં કઈ નુકસાન નહીં થાય, વેપારમાં જરાય નુકસાન નહીં થાય. હું તમને લાલચ નથી આપતો પણ વેપારમાં ફાયદો થશે, એ કુદરતી છે. એટલે લાલચ નથી આપતો, યોગાનુયોગ એમ બને છે.
જે કામ પ્રત્યે એટલો તીવ્ર મોહ હતો એમાં ઘણું ઓછું થઈ ગયું, છતાં કામ એનું ચાલે,
એનું ચાલે,
એનું ચાલે છે. મળવાનું છે વિશેષ,
ધારણા
કરતા મળવાનું
વિશેષ મળે જ, વિશેષ મળે જ. તમે આ માર્ગે જાઓ તો ફાયદો ને ફાયદો જ છે, એમાં કોઈ દ્રવ્યથી કે ભાવથી ક્યાંય નુકસાન નથી. સમજી ગયા? ભાવથી તો ફાયદો જ છે, આત્માનો સંસ્કાર પડે. બાકી એ વખતે શુભ ભાવ જ હોય અને પુણ્ય બંધાય. ભાઈ, પુણ્ય ગુરુદેવ કહેતા હતા કે એમ કે છે લોકો કે સોનગઢ જાય છે પૈસાવાળા થાય છે, એ કે અમે કાંઈ કોઈને આપતા નથી, પણ એ લોકો બે કલાક ચાર કલાક સ્વાધ્યાયમાં વાંચનમાં વિચારમાં ગાળતા હોય તો સેજે શુભ ભાવ થાય ને પુણ્ય બંધાય. એ તો કેમ કે શુભ ભાવ જ છે, એ તો કેમ કે આત્મામાં ઠરાતો નથી, આત્માનો વિચાર કરે છે, પાપના પરિણામ તો એ વખતે છે નહીં. અત્યારે દાખલા તરીકે એક કલાક આપણે બેઠા છીએ એમાં પાપના પરિણામ તો પડખે ચડતા નથી, શુભ ભાવ છે. હવે આ શુભ ભાવનું નિમિત્ત પામીને પુણ્ય પ્રકૃતિ તો બંધાય, અને એનો અબાધા કાળ જલ્દી પાકી જાય. તો સવારે 9 વાગે તમે શુભ ભાવમાં પુણ્ય બંધાનું હોય અને 10 વાગે ફળ આવી જાય, 12 વાગે આવે, તે દિન તે દી આવે અને પછી આવે, એ કુદરતી છે. એની એમ નથી કે આપણે એ પુણ્ય બંધાય એટલા માટે સ્વાધ્યાય કરીએ એમ નહીં, એ તો આશય ખોટો છે, એ આશય તો ખોટો છે. પણ સહજ આવું એવું થઈ જાય છે, સહજ એવું થઈ જાય છે. ગુરુદેવ ફરમાવતા હતા કે ખેડૂત પોતે અનાજ વાવે તો અનાજ વાવે તો બે ખાંડી અનાજ થાય તો એની આરે 10 ભાર 20 ભાર ખળ પણ થાય, કુદરતી થઈ જ જાય. એમાં કઈ એને એના માટે પુરુષાર્થ ન કર્યો, પુરુષાર્થ તો કર્યો ઘઉં માટે એમ દાણા માટે, પણ એવો ભાવ એમાં આવી જાય. એમ ધર્મ કરનારા જીવને ક્રમે ક્રમે ઊંચા સંયોગો મળે, પછી આ ભાવમાં મળે, પછીના ભાવોમાં પણ એ જેમ જેમ સાધકની દશા વધતી જાય તેમ તેમ એ ઊંચા કુળમાં જન્મે. આ બધો ઠેડો કમાવાની ચિંતા જ ન હોય. જેમ કે તીર્થંકર ભગવાન માતાના ગર્ભમાં આવે એની પહેલા 6 મહિને રતનની વર્ષા એના આંગણામાં થાય. એના પહેલા જો પુણ્યશાળી આવવાનો છે ને એની પહેલા સમજીએ ઢગલો થઈ જાય. હવે એને શું કમાવાની ચિંતા, જ્યાં જન્મ થાય તો 9 મહિના પાછો વરસાદ વરસે રતનનો, માતાને ગર્ભમાં આવ્યા પછી 15 મહિના સુધી રતનનો વરસાદ વરસે. આ બરફના કરા પડે ને એમ રતનના કરા પડે પુણ્યશાળી. એટલે કહેવાનું મારો આશય એ છે કે એ તો આત્માની સાધના કરનારાને એ પુણ્ય તો પગમાં આવે પણ એને ધક્કો મારે કે મારે જોતું નથી, માગે એને ન મળે, માગે એવું છે. આ કુદરતી છે. અને બીજું એ તો ઠીક બહારનું મળે કે ન મળે પણ એને વર્તમાનમાં શાંતિ, કોઈ પણ પ્રતિકૂળ સંયોગ આવે ને તો એને સમાધાન કરવાની શક્તિ આવે કે જે કાળે જે વર્ણનું હોય બિના કરે છે, એમાં કઈ આપણા હાથની વાત નથી. અને સંસારમાં અનેક પ્રકારના પ્રતિકૂળ સંયોગ તો આવવાના, કેમ કે પુણ્ય ઓછા છે. જો આ 5મા કાળના પુણ્યશાળી, 5ચોથા કાળના પુણ્ય નથી, 5મા કાળના પુણ્ય હીણા હોય. આત્માની વિરાધના કરીને આવ્યા જ ના અહીંયા. આપણે બધા વિરાધના કરી જ પૂર્વે ત્યારે અહીંયા જન્મ થયો. આરાધના કરી હોત તો અહીંયા જન્મ ન થતા. આપણો આવવાનું જ છે. આ ટેલિફોનમાં ખબર આવે કે આ નાયર વિમાન થયું, યા 5મા કાળના પુણ્ય. ભલે એટલી સ્થિરતા રહીએ છે, એટલી સમજણ છે, એટલું સારું છે, સારું છે. એટલી શાંતિ ન કર માણસ ઉડી જાય. હા, ચિંતા કરવાથી જો ફરતો હોય તો બરાબર બની ગયું. શાંતિ માટે કરવો હોય તો આ રસ્તો છે. આ તો શાંતિ નો મંત્ર છે, આ તો શાંતિ નો મંત્ર છે ભાઈ. જો આમ તો વિચારે તો તને શાંતિ થશે, અને નહીતર ચિંતામાં બળી જાય. અને વાતો ફરે એમ નથી, કઈ જે થવાનું હોય ત્યાં કોઈ કરી શકવા નથી, તાકાત કોઈ નથી. એ બનનાર જ હતો, બનનાર જ હતો. અનંત કાળ પહેલા નિશ્ચિત થયેલી વાત. કેવળી ભગવાને જાણે હું એમ જ થયા કરે, મફત નો આકુળતા કરે. પાનું 30મું છેલ્લો પારો. છેલ્લામાં શું કહ્યું? એમ વિચારી આત્માનું સ્વરૂપ યથાર્થ સમજવા પુરુષાર્થ કરવો જોઈએ. એના ઉપરથી વાત ચાલીએ. પુરુષાર્થ કરવો જોઈએ. જેમ પુણ્ય પાપથી લાભ થાય છે તેમ માનનાર જીવ આત્માને જાણતો નથી, તેમ ઇન્દ્રિયોથી જ્ઞાન થાય ને અનુમાન અનુમાતા માત્ર આત્મા છે એમ માનનાર જીવ પણ આત્માને જાણતો નથી. અનુમાન કરનારો છે એવો આત્માનો સ્વભાવ નથી. એમ જીવનું સ્વરૂપ યથાર્થ જાણે તો ધર્મ થાય. આ 5 બોલ થયા, તેમાં નાસ્તિથી વાત કરી છે, હવે 6ઠા બોલમાં અસ્તિથી વાત કરે છે. પેલા આવું આત્માનું સ્વરૂપ નથી, આવું આત્માનું સ્વરૂપ નથી, એનું નામ નાસ્તિ ના. હવે અસ્તિથી તો આત્માનું સ્વરૂપ કેવું છે? હવે અસ્તિથી એમ આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, આ ઘર મારું, પણ મારું ઘર કયું? આ ઘર મારું એમ એ અસ્તિ કહેવાય. 6ઠો બોલ, આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ તું જાણ. આત્મા કોઈ બાહ્ય ચિહ્ન તથા અનુમાન વગેરે જે 5 લિંગ ઉપર કહ્યા તે લિંગ દ્વારા જણાય એવો નથી, પણ સ્વભાવ વડે જણાય એવો છે. આત્મા સ્વભાવ વડે જણાય એવો છે એમ કહેતા જ તે પરોક્ષ અનુમાન માત્રથી જણાય એવો નથી, તેમજ ઇન્દ્રિયો ને મનના અવલંબનથી જણાય એવો નથી એમ નાસ્તિથી આવી જાય છે. અહીં તો અસ્તિથી આ બોલ કયો છે. પરોક્ષતા હોવા છતાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કેમ કહ્યું? પ્રશ્ન કરે છે. વર્તમાન પરોક્ષ છે જ્ઞાનમાં તો પણ આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કેમ કહ્યું? અહીં તો સાધક દશાની વાત છે, કેવળીને સમજવાનું બાકી હોતું નથી, કારણ કે તેઓ તો સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાતા થઈ ગયા છે. ત્યારે અહીં આ બોલમાં પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે, તેનો શું અર્થ છે? પ્રત્યક્ષ જ્ઞાતા તો કેવળી હોય છે, છતાં અહીં પ્રત્યક્ષ જ્ઞાતા કહેલ છે કારણ કે સાધક જીવ પોતાના આત્માને પ્રત્યક્ષ જ્ઞાતા માને છે. સાધકને પરોક્ષતા અંશે છે તેની અહીં ગૌણતા છે, મુખ્યતા પ્રત્યક્ષની છે. રાગ રહિત તથા મનના અવલંબન રહિત પ્રત્યક્ષ જ્ઞાતા પોતાના આત્માને જે માને નહીં તેને ધર્મ કદી થાય નહીં. આત્માનો સ્વભાવ જ પ્રત્યક્ષ છે, ને અત્યારે પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષ થઈ શકે છે, પોતાના અનુભવમાં આવી શકે છે. આંખ ઉઘાડીને જુએ, દ્રવ્યાર્થિકની આંખ ઉઘાડીને પર્યાર્થિકની આંખ આમ જોવાનું બંધ કરીને આમ જુએ તો જાણી શકાય છે એમ. અહીં કહ્યું કે આત્મા ઇન્દ્રિયોથી સ્વપ્નને જાણતો નથી, આત્મા ઇન્દ્રિયો વડે જણાતો નથી, આત્મા ઇન્દ્રિય ગમ્ય ચિંતથી જણાતો નથી, આત્મા કેવળ અનુમાન જ્ઞાનથી જણાતો નથી, ને આત્મા કેવળ અનુમાન જ્ઞાનથી સ્વપ્નને જાણતો નથી. પાંચ લિંગ દ્વારા આત્મા જણાતો નથી, તેથી આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે તેવા શ્રદ્ધા જ્ઞાનનું ફળ કેવળ જ્ઞાન. જેમ કોઈ જીવ રાગને પોતાનું સ્વરૂપ માને તો તે કદી રાગ રહી થઈ શકે નહીં, પણ રાગ હોવા છતાં તે જ વખતે પોતાનું ત્રિકાળી સ્વરૂપ રાગ રહિત છે એમ જો શ્રદ્ધા જ્ઞાન કરે તો અંશે વિતરાગતા પ્રગટ થાય, ને પછી સ્થિરતા વધતા પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય. તે ન્યાયે પરોક્ષ જ્ઞાન આત્મા